આપણે અપૂર્વ અવસર ઉપર થોડી વાત કરીએ છીએ. અત્યાર સુધીની અંદર 12 ગાથા થઈ છે. આ 12 ગાથાની અંદર સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનથી માંડી અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધીની વાત કહી છે. એટલે કે સાચું મુનિપણું, ભાવલિંગ એ સંબંધીની અને દ્રવ્યલિંગ એ બંને કેમ કે નિશ્ચય અને વ્યવહાર બંને એકી સાથે હોય છે. જૈન દર્શનની અંદર નિશ્ચય વ્યવહાર બંને સાથે એનું વર્ણન હોય છે. આત્મસિદ્ધિમાં વાત કરી છે, નહીં નિશ્ચય એકાંત આમાં નથી કહે, એકાંતે વ્યવહારને બંને સાથે રહે. નિશ્ચય અને વ્યવહાર બંને સાથે વર્ણન હંમેશા જૈન દર્શન કરવામાં આવે છે. પણ જયારે વર્ણન શબ્દમાં કરવામાં આવે ત્યારે એનો ક્રમ પડે. એટલે કે અંતરંગ શુદ્ધિ ગુણસ્થાનની પરિપાટીની અંદર અંતરંગ શુદ્ધિ જેમ જેમ થતી જાય તેમ તેમ અંતરંગ શુદ્ધિ વધતી જાય અને એની સાથે બાહ્ય વ્યવહાર એનો કેવો હોય એનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. હવે મુનિપણાનું અને શ્રાવક એ બંનેના જે ધર્મો છે એટલે કે એમને કેવી રીતે વર્તવું જોઈએ એનું વર્ણન આચારંગાદિ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તો આ બંને સાથે વર્ણન કરવામાં આવે છે. હવે અંતરંગ શુદ્ધિનું વર્ણન તો બીજું શું થઈ શકે, ભાઈ એની અંતરંગ શુદ્ધિ વધતી જાય છે, દિવસે 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 વધતી જાય છે અને નિર્કલ્પ ઉપયોગ જે ચતુર્થ ગુણસ્થાન કે નિર્કલ્પ ઉપયોગ ફરી ક્યારે થાય એને માટે કોઈ ટાઈમ નો નિર્ણય શાસ્ત્રમાં ક્યાંય બતાવ્યો નથી. પણ સામાન્ય રીતે કોઈ જેવીને મહિને થાય, કોઈ જેવીને 2 મહિને થાય, કોઈ જેવીને મહિનામાં 5-7 વખત પણ થાય. 5મા ગુણસ્થાન કે નિર્કલ્પ ઉપયોગ વિશેષ માત્રામાં થાય. 3 વખત શ્રાવક સામાયિક કરે એટલે કે નિર્કલ્પમાં જવાનો પ્રયત્ન શ્રાવક કરે છે તો એ નિર્કલ્પ અનુભવની અંદર મહિનામાં ઘણી વખત જઈ શકે, 5-10-15 વખત પણ જઈ શકે. પણ જયારે મુનિ થાય છે ત્યારે તો નિર્કલ્પની અંદર 1 દિવસમાં મુનિ 1000 વખત નિર્કલ્પ અનુભવ કરે છે. એટલે કે 7મું ગુણસ્થાનક છે નિર્કલ્પતાનું છે, 6ઠ્ઠું ગુણસ્થાનક છે સંકલ્પતાનું છે અને એનો કાળ અંતર્મુહૂર્તનું છે. તો આ મુનિઓ જે ભાવલિંગી સંત છે એની અંતરંગ શુદ્ધિ જયારે વર્ણન કરવામાં આવે ત્યારે કસાયના અભાવ રૂપ એનું વર્ણન કરવામાં આવે છે. એમાં 3 કસાયનો અભાવ છે, 4થે ગુણસ્થાને કે 1 કસાયનો અભાવ, 5મે ગુણસ્થાને કે 2 કસાયનો અભાવ, 6ઠ્ઠે ગુણસ્થાને કે 3 કસાયનો, 6ઠ્ઠી 7મે 3 કસાયનો અભાવ અને 6ઠ્ઠે ગુણસ્થાને કે સંજનન કસાય જરા તીવ્ર હોય છે અને 7મે ગુણસ્થાને કે મંદ હોય છે. તો આ અંતરંગ શુદ્ધિની વાત આ પ્રમાણે કહેવામાં આવે છે. પણ એની સાથે બાહ્ય એમનો વ્યવહાર કેવો હોય છે, એમનો આચાર કેવો છે, એમનું આચરણ કેવું છે એનું વર્ણન બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવે છે. જેમ કે 5મ ગુણસ્થાને કે શ્રાવક હોય તો એને 12 વ્રત હોય, એ ઉપરાંત એને પ્રતિમા હોય 11 પ્રતિમા, વધારે વધારે 11 પ્રતિમા અને એ પ્રતિમા પ્રમાણે એમનો વ્યવહાર હોય. જેમ જેમ એક એક પ્રતિમા વધતી જાય તેમ તેમ એના વ્યવહારની અંદર ફેર પડતો જાય અને 11 પ્રતિમા ધારી થયા પછી મુનિપણ અંગીકાર કરે. તો મુનિપણાની અંદર આપણે બધી વાત કરી કે એને 28 મૂળ ગુણ હોય, નગ્ન દિગંબર સંત હોય, એક વખત જ એમને આહાર હોય, ચકાઈના રક્ષક હોય, પોતે 5 ઇન્દ્રિયોનો જય કર્યો હોય, આ બધું વિસ્તારથી વર્ણન આચારંગાદિ સૂત્રમાં કરવામાં આવ્યું છે. અને એવું જ વર્ણન પોષા શુદ્ધિ ઉપાયની અંદર આદિ ગ્રંથોમાં આ વર્ણન મળે છે. હવે જે વર્ણન આવે છે એ આઠમા ગુણસ્થાન થી ચૌદમા ગુણસ્થાન સુધીનું વર્ણન આવે છે. હવે આઠમા ગુણસ્થાન થી બે પ્રકારની શ્રેણી હોય છે. શ્રેણી એટલે ઉપર ચડવું, એક એક પગથિયું કરીને જેમ સીડી ઉપર આપણે ચણીએ એ પ્રમાણે બે પ્રકારની, એક ઉપસમ શ્રેણી હોય છે અને એક છપક શ્રેણી હોય છે. તો ઉપસમ શ્રેણીમાં તો હંમેશા અગિયારમે ગુણસ્થાન કે સાત આઠ નવ દસ અને અગિયાર, ત્યાંથી તો નિશ્ચયથી પડે જ છે જીવ. અને એ પડીને પછી છઠ્ઠે સાતમે ગુણસ્થાન આગળ, ચોથે ગુણસ્થાન આગળ, પાંચમે ગુણસ્થાન કે પણ આવે. પણ જે છપક શ્રેણીની, અહીંયા તો છપક શ્રેણીની વાત કરવામાં આવી છે, ઉપસમ શ્રેણીની વાત કરવામાં આવી નથી. અહીંયા તેરમી ગાથાથી ઓગણીસ ગાથા સુધી છપક શ્રેણીની વાત કરવામાં આવી. છપક એટલે ક્ષય કરીને પ્રાપ્ત થયેલી વસ્તુ, એટલે કે અહીંયા કર્મનો સર્વથા નાશ કરવાની પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે. હવે આઠમા ગુણસ્થાન થી બારમા ગુણસ્થાન સુધી જવાના માટે અંતરંગ શુદ્ધિ એટલી વિશેષ તીવ્રતાથી થાય છે કે એનો કાળ છે એ અંતર્મુહૂર્તનો લગભગ કાળ છે, અને શાસ્ત્ર અપેક્ષા વધારે વધારે બે ઘડીથી ન્યૂન એટલો કાળની અંદર આ આઠ નવ દસ અને બાર અગિયારમું ના આવે. છપક શ્રેણીમાં અગિયારમું ગુણસ્થાનક આવે નહીં. આઠ નવ દસ અને બાર આ ચાર ગુણસ્થાનક અને તેરમે આવતા, આઠમાંથી તેરમે આવતા સમય કેટલો લાગે? અંતર્મુહૂર્તનો સમય લાગે છે, ઘણો સમય લાગતો નથી. પરંતુ કર્મગ્રંથની અંદર આના ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે ગુણસ્થાનની પરિપાટીની અંદર આ પાંચ પ્રકાર એના એટલા ટાઈમમાં આ પાંચ વાત બની જાય છે. અને તેરમું ગુણસ્થાન છે એ તો એનો કાળ તો ઘણો લાંબો છે, એનો કાળ ઘણો લાંબો છે. એટલે કે ત્યાં સુધી તેમે ગુણસ્થાને ચાર ગણગાતી કર્મનો નાશ થાય છે, અને ત્યાર પછી જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધીનો કાળ તેરમા ગુણસ્થાનકનો રહે છે. આયુષ્ય પૂર્ણ થવા એની પહેલા બહુ થોડા અંતર્મુર્ત જેટલા સમય મળે, ચૌદમું ગુણસ્થાનનો સ્પર્શ થાય અને પછી સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. આ વર્ણન આ પાંચ ગાથામાં કરવામાં આવ્યું છે. એટલે તેરમા ગુણસ્થાનનો સમય કેટલો? આયુષ્ય હોય એ પ્રમાણે શ્રીમંદર સ્વામી છે. હવે એમનો દેહ આવતી ચોવીસ જયારે થશે, એ ચોવીસ મે જયારે સત્તરમા તીર્થંકર થશે તે વખતે આ દેખ, કેમ કે એમને એક કરોડ પૂરુંનું આયુષ્ય છે, એક કરોડ પૂરુંનું આયુષ્ય છે. તો એટલા કાળ સુધી એમનું શરીર રહેશે, અને ત્યાર પછી એમને ચૌદમું ગુણસ્થાન સ્પર્શ થશે અને સિદ્ધત્વની પ્રાપ્તિ થશે. એટલે દેહનો પણ એમને વિયોગ થશે. તો ભગવાન મહાવીરને 70 વર્ષનું એમનું આયુષ્ય હતું, 42 થી 72 એટલા વર્ષની અંદર એમને તેરમું ગુણસ્થાન એટલો વર્ષ રહ્યું. એટલે એ આયુષ્ય પ્રમાણે રહે છે, આયુષ્ય કર્મ જેટલું હોય એ પ્રમાણમાં ત્યાર પછી તેરમું ગુણસ્થાન રહે છે. તો એ આ ટૂંકમાં આ વર્ણન આપણે કર્યું કે ભાઈ આઠમા ગુણસ્થાન થી તેરમા ગુણસ્થાન કે જવાને માટે બે ઘડીથી ઓછો સમય લાગે છે. સામાન્ય રીતે તો અંતર્મુહૂર્તનો સમય લાગે છે. તેરમો ગુણસ્થાનનો સમય લાંબો હોય, વર્ષો નીકળી જાય એની અંદરથી, તો એ તો જીવના આયુષ્ય ઉપર કેવળ જ્ઞાન થયા પછી જીવના ચાર અગાતી કર્મો રહે છે અને એમાં મુખ્ય આયુષ્ય કર્મ. એ આયુષ્ય કર્મ જયારે પૂરું થાય ત્યારે ચૌદમું ગુણસ્થાન આવે અને તરત એને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. તો આ ટૂંકમાં આ પાંચ ગુણસ્થાનકનું આપણે વર્ણન કર્યું કે ભાઈ આ પ્રમાણે થાય છે, એનું વર્ણન આ પાંચ ગાથામાં કરવામાં આવ્યું છે. આ બધો અંતરંગ શુદ્ધિનો વિષય છે. આઠમાંથી તેરમા ગુણ સ્થાન સુધી અંતરંગ શુદ્ધિ તીવ્ર થતા થતા પૂર્ણ થાય છે. ત્યાં તેરમી ગુણ સ્થાન, બારમી ગુણ સ્થાન કે ચાર કષાયનો અભાવ થાય છે. છઠ્ઠે સાતમી ગુણ સ્થાન કે છઠ્ઠે સાતમા ગુણ સ્થાન કે ત્રણ કષાયનો અભાવ થાય છે. બારમી ગુણ સ્થાન કે ચાર કષાયનો અભાવ થાય છે. અને તેરમી ગુણ સ્થાન કે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય એ ત્રણે ત્રણ કર્મનો અભાવ થાય છે. એટલે કે તેરમી ગુણ સ્થાન કે ચારે ચાર, બારમી ગુણ સ્થાન કે એક મોહની ઘાતી કર્મ છે એનો અભાવ થાય છે. અને મોહનીનો ઘાત થતા બાકીના ત્રણે જે કર્મ બાકી રહ્યા, જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય, એનો અભાવ થાય છે. એટલે કે તેરમી ગુણ સ્થાને ચાર ઘાતી કર્મનો અભાવ થાય છે. એ ઘાતિકર્મનો અભાવ થયો પછી કોઈ દિવસ ફરી વખત આને કેવળ જ્ઞાન થયું કહેવાય? તો કેવળ જ્ઞાન જેને થાય એને ફરી કોઈ દિવસ દેહની પ્રાપ્તિ થાય જ નહીં. બસ એનો અંતિમ દેહ છે. તેરમી ગુણ સ્થાન કે હવે તેરમો ગુણ સ્થાનનો કાળ કેટલો, એ તો આયુષનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે એનો કાળ છે. થોડો પણ હોય શકે, ઘણો પણ હોય શકે, એને આયુષ ઉપર આધાર રાખે છે. કોઈક વખત એવું બને છે કે આયુષ્ય કર્મ ઓછું હોય અને નામ ગોત્ર વૈદ્ય કર્મ નો કાળ થોડો વધારે હોય તો કેવડી સમુદઘાત કરે છે. અને એ સમુદઘાત કરી અને આ જે કર્મ છે એને ભોગવી લે છે. એટલે એ બધા કર્મોના આયુષ્યના પ્રમાણમાં એની સ્થિતિ કરી નાખે છે. એટલે આયુષ્ય પૂર્ણ થાય એટલે ચારે ચાર કર્મનો અભાવ, બીજા અગાતી કર્મનો અભાવ થાય અને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય. આ ટૂંકની અંદર, ટૂંકામાં આ વર્ણન આ પાંચ ગાથાઓમાં કરવામાં આવ્યું છે. તો બાર ગાથા સુધી તો આપણે વાત કરી. હવે તેરમાં કહે છે કે હવે અહીં છપક શ્રેણી કેવી રીતે માંડે છે, એ છપક શ્રેણીની વાત કરી છે કે હવે છપક શ્રેણી જીવ માંડે અને અંતરની અંદર તીવ્ર શુદ્ધિ અને તીવ્ર લીનતા, તીવ્ર શુદ્ધિ થાય છે અહીંયા, તીવ્ર શુદ્ધિ થઈ અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. અહીંયા ત્રણ કષાયનો અભાવ થઈ ગયેલો છે અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ આવી ગઈ છે. એટલે કે હજારો વખત એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની અંદર મુનિ આવજા કરે છે અને તીવ્ર એનું સંસંવેદન, પ્રચુર સંસંવેદન એમને હોય છે. પોતાના સ્વરૂપનું વેદન બહુ તીવ્રતાથી હોય છે. હવે એ તીવ્રતા હોવા છતાં એક કષાય બાકી, સંજલન અતિ અલ્પ કષાય જે રહી ગયો છે, એ અલ્પ કષાયનો હવે નાશ કેવી રીતે કરે છે એનું વર્ણન હવે આવે છે. તો કહે છે કે એમ પરાજય કરી ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો. કે ચારિત્ર મોહનો પરાજય કર્યો, છઠ્ઠી સાતમી ગુણસ્થાને કે આવે એટલે ચારિત્ર મોહનો પરાજય થયો. એટલે ચારિત્ર બે પ્રકારનો છે, એમ તો પાંચ પ્રકારનું ચારિત્ર છે. તો આ યથાકા ચારિત્રની વાત નથી, પણ છઠ્ઠી સાતમી ગુણસ્થાને કે સ્થિત જે મુનિપણાનું ચારિત્ર છે એની વાત છે. કે એ પરાજય કરી ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો. આ અપૂર્વ કરણ એ આઠમું ગુણસ્થાનક છે અને અપૂર્ણ કરણે પોતે આવે છે. શ્રેણી છપક તણી કરીને આ રૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ. અહીંયા એમને તીવ્રતાથી સ્વરૂપનું ચિંતન હોય છે. ચિંતન હોય છે એટલે કે અહીંયા મનની ચિંતાની વાત નથી, અહીંયા મનથી ચિંતનની વાત છે નહીં, પરંતુ આ મનની ભૂમિકાના ચિંતનની વાત નથી. પણ એ વખતે આ પ્રકારનું ચિંતન હોય છે, સૂક્ષ્મ ચિંતન હોય છે, કેવડીના જ્ઞાનમાં આવે છે. અહીં વાત તો લખી કે ચિંતન, તો ચિંતન અહીં તો નિરુકલ્પ દશા છે. આઠમી ગુણસ્થાને કે નિરુકલ્પ દશા છે, તો નિરુકલ્પ દશાની અંદર મનથી કોઈ ચિંતન હોય જ નહીં, મનની ભૂમિકાની પાર છે આ. પણ ત્યાં પણ ચિંતન છે, એટલે કે મન દ્વારા ચિંતન નહીં, પણ જેને આપણે કહીએ ને કે મનની ઉપરની ભૂમિકાની સૂક્ષ્મ ચિંતન હોય છે, એ સૂક્ષ્મ ચિંતન એ કેવડી ગમ્ય છે. જે ચિંતન કરે છે એને ખબર નથી કે હું શું ચિંતન કરું છું, પણ આવા ભાવ એના હોય છે એ કેવડી એક જ જાણે છે, બીજા કોઈ આ ચિંતનના ભાવ જાણતો નથી. એ કેવડી ગમ્ય ચિંતન હોય છે, જે અહીંયા ચિંતન લખ્યું છે. પણ અંતરની લીનતા તીવ્ર હોય છે, તીવ્ર લીનતાની અંદર એની અંતર સુધી એકદમ વધી જાય છે અને આત્મગુણસ્થા ને કેમને આવે છે, એટલે આત્મગુણસ્થા ને અપૂર્વકરણ એ આત્મગુણસ્થાનિક છે. એટલે એ પ્રમાણે છપક શ્રેણી માંડે છે, છપક શ્રેણી માંડે છે. એટલે છપક શ્રેણી માંડ્યા પહેલા હંમેશા જે દર્શનમો હોય એનો ક્ષય કરવો જોઈએ. એટલે ક્ષાયિક સમ્યક દર્શન થાય તો જ છપક શ્રેણી મંડાય, એની પેલા છપક શ્રેણી મંડાય નહીં. ક્ષોપસમ સમ્યક દર્શનમાં છપક શ્રેણી મંડાતી. આ બધા કરણ ગ્રંથના બધા નિયમો છે, પણ આમાં આવ્યા છે એટલે હું કહું છું, થોડું સૂક્ષ્મ લાગશે. તો છપક શ્રેણી છાયક સમ્યક દર્શન પહેલા છપક શ્રેણી મંડાય નહીં, એટલે આ ઠેકાણે છાયક સમ્યક દર્શન પ્રગટ થાય છે અને પછી છપક શ્રેણી માંડે અને છપક શ્રેણી ત્યાં માંડે છે. છપક કરવું એટલે ક્ષય કરવો. તો એ આત્મા ગુણસ્થાને કે શ્રેણીની શરૂઆત થાય છે. એટલે શ્રેણી છપક તણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વરૂપ જો, અંતરંગની શુદ્ધિ અતિશય થઈ ગઈ છે. ચિંતન અતિશય છે, અતિશય છે એટલે તીવ્ર લીનતા ત્યાં છે અને ચિંતન અતિ સૂક્ષ્મ છે. એ કેવડી ગમ્ય ચિંતન છે. મન મનની ભૂમિકા એ ચિંતન નથી, મનની પાર એવું ચિંતન હોય છે. હવે કે છે કે મો સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો. શું વાત કરી છે કે મોહ સમુદ્ર, મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે એ મોટામાં મોટો સમુદ્ર છે. આપણે તો દીપ અને સમુદ્ર, દીપ અને સમુદ્ર, દીપ અને સમુદ્ર, એ પ્રમાણે શાસ્ત્રની અંદર ભૂગોળનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે જે મધ્યલોક છે એમાં એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ સમુદ્ર, એમાં છેલ્લો સમુદ્ર જે છે એને સ્વયંભૂ રમણ સમુદ્ર કહે છે. એનો વિસ્તાર બહુ મોટો છે, ઘણો મોટો એમનો વિસ્તાર છે, ડબલ 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 થઈ જાય છે. જેમ કે જંબુદ્વીપ છે તો 1,00,000 યોજનનો, પછી એની આજુબાજુમાં કાળો દરી સમુદ્ર એવું બધું ગણાય સમુદ્ર છે, પછી ડબલ 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 એ પ્રમાણે વિસ્તાર કે છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એટલે કે આટલો વિસ્તાર વાળો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એટલે કે મોહનો વિસ્તાર આટલો મોટો છે એમ કહેવા માંગે છે. જે મોહને તરી જાય છે એને તો મોટો સ્વયંભૂ રમણ સમુદ્ર તરવામાં જેટલો પુરુષાર્થ જોયો એટલો પુરુષાર્થ કરે ત્યારે મોહ તરાય છે. મોહ કોઈ તરવો એ સામાન્ય વાત નથી. મોહ જે છે અગર તો જેને આપણે કહીએ માયા છે એનો વિસ્તાર કેટલો છે, અનંત વિસ્તાર. સ્વયંભૂ રમણ સમુદ્ર જેટલો વિસ્તાર છે મોહને જીતવો કઈ સહેલી વાત નથી. મોહ કો કે માયા કો, માયા કેટલી છે કે સમુદ્ર જેટલી મહાન છે. તો અહીંયા એ ઉપમા આપી છે મોહની કે મોહ સમુદ્ર, આ જીવ જે 12મી ગુણસ્થાને આવ્યો છે મોહનો સમુદ્ર તરી ગયો. એટલે કે એને દર્શન મોહ અને ચારિત્ર મોહ બંનેનો અભાવ કરી દીધો, પૂર્ણ ત્યાં વિતરાગ થયા પોતે. પૂર્ણ વિતરાગ દશા એટલે પૂર્ણ શાંતિ, શાંતિ શાંતિ, પૂર્ણ સામ્ય ભાવ એવી દશા અહીંયા પ્રગટ થાય છે. અને તરત જ 13મી ગુણસ્થાનક આવે છે, પ્રગટ થાય છે. અને બાકીના ત્રણ જે કર્મ છે જ્ઞાનાવરણી દર્શનાવરણી અને અંતરાય, એ ત્રણેય કર્મનો અભાવ થતા પૂર્ણ જ્ઞાન પૂર્ણ દર્શન અને પૂર્ણ વીર્યનો બોધ પ્રગટ થાય છે. એટલે અહીંયા એ વાત કરી કે 12મી ગુણસ્થાને કે હું આવી જાઉં અને પૂર્ણ વિતરાક થઈ જાઉં, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન છે. શું શબ્દ પડ્યો છે? નિજ કેવળ જ્ઞાન નિધાન. કેવળ જ્ઞાન કે બહારથી આવતું નથી, પોતાના સ્વરૂપમાં છે એ કેવળ જ્ઞાન. પોતે હવે 12મી ગુણસ્થાને કે આવે છે એટલે પ્રગટ થાય છે. તો અહીં કહે છે કે અમે 12મી ગુણસ્થાને કે આવી અને અમે પૂર્ણ વિતરાગ ભાવને પ્રગટ કરીએ તો અહિયાં આ બારમું ગુણસ્થાન પ્રગટ થાય છે. યુક્તિ ચારે ચાર કષાય નો અભાવ થાય છે. ચાર કષાય એટલે અંતાનુબંધી, અપ્રત્યખાના વર્ણ, પ્રત્યખાના વર્ણ અને સંચલન. આ ચારે ચાર પ્રકારના કષાય નો અભાવ થઈ અને કષાય રહિત અવસ્થા બારમી ગુણસ્થાન કે પ્રાપ્ત થાય છે, એટલે પૂર્ણ વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. અને અહીંયા મો સમુદ્ર, મો સ્વયંભૂ રમણ સમુદ્ર તરી, એટલે કે અહીંયા મોહનો કેટલો વિસ્તાર છે અને મોહ તરવાની અંદર કેટલું સામર્થ્ય અને કેટલો પુરુષાર્થ જીવી છે એ વસ્તુ બતાવી છે. કે રૂપાળુદેવ ઠકાણ લખ્યું છે કે હજારોનું સૈન્ય જીતવું સહેલું છે, પણ ચાર કષાય રૂપ જે યોદ્ધા છે એને જીતવા સહેલા નથી. દસ હજાર યોદ્ધાને જીતવા હોય તો એવું તો કામ આપણે ઘણી વખત આજીવે કરી નાખ્યું છે, પરંતુ કષાયને જીતવા છે એ અત્યંત દુષ્કર છે. તો બારમી ગુણસ્થાન કે જે જીવ પોતાના પુરુષાર્થથી આવે છે એને મહાપુરુષાર્થ કરેલો છે અને એ પુરુષાર્થ દ્વારા એને એને મોહની કર્મનો સર્વથા અભાવ કરી નાખ્યો અને સર્વથા મોહની કર્મનો અભાવ થયો એટલે બાકીના કષાયનું કોઈનું જોર ચાલતું નથી. આ મોહની કર્મ છે, મુખ્ય કર્મ છે, એનો અભાવ થયો એટલે બાકીના બધા કષાયનો અભાવ થઈ જાય. આ મોહ છે એ જ આપણને સંસારની અંદર રખડાવે છે. એટલે આ મોહ કર્મ છે બારમે ગુણસ્થાને કે મોહ કર્મનો અભાવ સર્વતા થતા પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય છે. હવે એ જ વાત તેરમા ગુણસ્થાનની વાત હવે કરે છે. ચાર કર્મ ઘનઘાતથી તે વિચ્છેદ જ્યાં, હવે અહી ચાર તેરમું ગુણસ્થાન કે શું પ્રક્રિયા બને છે, શી વાત બને છે એ કહે છે કે ચાર કર્મ ઘનઘાતી તે વિવચ્છેદ જ્યાં ભવતણા બીજ તણો આત્યંતિક નાશ. જો અહીંયા ભવના બીજનો સર્વથા નાશ થાય છે કે હવે પછી એને કોઈ ભવ લેવો પડશે નહીં. જે આ સ્થળે આવે છે તેમે ગુણસ્થાન કે આવે છે એને ભવનો અભાવ કરી નાખ્યો છે, ભવના બીજનો સદંતર નાશ કરી નાખ્યો છે, એટલે કે હવે એને જન્મ લેવો નહીં પડે, એને હવે કોઈ જન્મ નહીં લેવો પડે. એવી રીતે એને સંસારના બીજનો સર્વતા અભાવ કરી નાખ્યો છે અને અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ અંત સર્વ જ્ઞાતા દ્રષ્ટા સહશુદ્ધતા. અને ત્યાં જ્ઞાતા દ્રષ્ટા, પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા, પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય છે, પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. કૃતકૃત્ય પ્રભુ વેદી અનંત પ્રકાશ. જો અને અહીંયા જીવ કૃતકૃત્ય થઈ જાય છે. હવે જીવને કશું કરવાનું બાકી રહ્યું નથી. જે કંઈ કરવા યોગ્ય હતું એ બધી વાત એમને કરી દીધી છે. હવે કોઈ વસ્તુ કરવાની બાકી રહી નથી. અને પૂર્ણ વીર્યનો પ્રકાશ, વીર્ય પણ પૂર્ણ થઈ ગયું છે. વીર્યના પાંચ પ્રકાર એમ તો વર્ણન કરવામાં આવે છે કે લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, પૂર્ણ વીર્ય. તો પોતાના સ્વરૂપને એને પૂર્ણ લાભ થઈ જાય છે. ભોગ કરવા યોગ્ય ને ઉપભોગ કરવા યોગ્ય જ પોતાનું સ્વરૂપ જ છે. અને કોઈ પણ વાતને જયારે આપણે ભોગવવાની તો એની શક્તિ હોવી જોઈએ. તો સ્વરૂપને અનંત સ્વરૂપ છે, તો અનંત સ્વરૂપને ભોગવવાના માટે અનંત સામર્થ્ય જોઈએ. એ પૂર્ણ વીર્ય અહીંયા પ્રગટ થઈ જાય છે. અને હવે એ વીર્ય સ્વરૂપની જ રચના કરશે, બીજી કોઈ રચના. આપણો જે અજ્ઞાની છે એનું વીર્ય તો રાગ દ્વેષની જ રચનામાં પડેલું છે, તો એને કોઈ પંડિત વીર્ય ગણવામાં આવ્યું નથી. પણ જે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે ત્યાંથી અંશે પંડિત વીર્યની શરૂઆત થાય છે અને પૂર્ણ વીર્યનો પ્રકાશ તેરમે ગુણસ્થાન કે થાય છે. આનંદ ગંજી મહારાજશ્રીએ 24માં ભગવાનના સ્તવનની અંદર અભિસંધિ અનઅભિસંધિ વીર્યની વાત કરવામાં કરી છે. એટલે કે હવે એમનું વીર્ય માત્ર પોતાની સ્વરૂપની જ રચના કરશે, બીજી કોઈ રચનામાં આ વીર્યની શક્તિ રોકાશે નહીં. અત્યાર સુધી તો અજ્ઞાન દશાની અંદર શક્તિ તો સર્વથા પરમાં રોકાયેલી હતી, જ્ઞાન થયા પછી અંશે પરમા અને અંતે સ્વમાં રોકાયેલી હતી. હવે તો સમગ્ર વીર્ય એ પોતાની સ્વરૂપ રચનાની અંદર રોકાય છે. એટલે કે હવે વીર્ય બીજું કશું કામ કરે નહીં. એટલે પૂર્ણ વીર્ય પ્રગટ થયું, પૂર્ણ જ્ઞાન, અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું. અનંત જ્ઞાન એટલે કે ભગવાન જે હોય એટલે હવે ભગવાન થઈ ગયા પોતે. એટલે કે ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એટલી આપણા જ્ઞાનની તાકાત છે. આપણા જ્ઞાનની તાકાત કેટલી કે ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે. અને જો એમ ન હોય તો એક પ્રશ્ન આપણે ઉભો થાય કે જો જ્ઞાન જેમ આપણે જાણીએ છીએ, એક જણો પછી બીજું જણો પછી ત્રીજો વિષય જણો ચોથો વિષય જણો પાંચમો વિષય જણો, એમ જો જ્ઞાન જાણે તો કોઈ દિવસ પાર આવે નહીં. કેમ કે જગતમાં પદાર્થો અનંત છે, એક એક પદાર્થને અનંત પર્યાય છે. એ બધા પર્યાયને જો ક્રમપૂર્વક જાણવા જાય તો કોઈ જાણી શકે જ નહીં. પણ જ્ઞાનની તાકાત એટલી છે, જ્ઞેય સામે હોય અને જ્ઞાન ન જાણે એવું બને નહીં. આ તો બધી થોડી તર્કની વાતો છે. એટલે કે જગતમાં એક જ્ઞાન એવું હોવું જોઈએ કે જે સર્વનું જ્ઞાન કરે, સર્વ જ્ઞેયને જાણે, જાણવા યોગ સર્વને જાણે એવું જ્ઞાન હોવું જ જોઈએ. અને જો જ્ઞેય હોય ને જ્ઞાન ન હોય એવું બને નહીં. એટલે પૂર્ણ જ્ઞાન એક સમયમાં જાણે તો જ જાણી શકે, ક્રમબદ્ધ જાણવા જાય એ તો અક્રમ જ્ઞાન છે. પૂર્ણ જાણે ક્રમ જાણવા જાય એ જ્ઞાન તો અધૂરું જ્ઞાન જ હોય. એ જ તો અહીંયા તેરમે ગુણ સ્થાને કે પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે એટલે કે પોતાના સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. અત્યાર સુધી એમને જે અસંખ્યાત ગુણ, અસંખ્યાત જે પ્રદેશ, અનંત અસંખ્યાત પ્રદેશ ને અનંત ગુણ હતા એનું પૂરેપૂરું જ્ઞાન તેરમે ગુણ સ્થાનકે થાય છે. એટલે સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થાય છે. અને જગતના બીજા બધા જે કઈ જ્ઞેયો જગતમાં છે એ જગતના સમગ્ર જ્ઞેયનું જ્ઞાન પણ પૂર્ણ થાય છે. એટલે આ જ્ઞાનને પૂર્ણ જ્ઞાન. આપણા બધાના જ્ઞાનની તાકાત આટલી છે, લેટન્ટ તાકાત આટલી છે, અત્યારે શક્તિરૂપ આપણામાં આટલી તાકાત ભરી છે, એને વ્યક્ત પુરુષાર્થ દ્વારા કરવાની. જ્ઞાન ક્યાંય બહારથી લેવા જવાનું નથી. જ્ઞાન જ્ઞાનીમાં કરો. જ્ઞાન કોઈ શાસ્ત્રમાં છે નહીં, જ્ઞાન તો જ્ઞાનના અંતરમાં છે. અને એ જ્ઞાન પૂર્ણ ત્યારે થાય કે જયારે બધા ગણગાતી કર્મનો નાનાવણી કર્મનો સર્વથા નાશ થાય ત્યારે પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય. તો પુરુષાર્થ દ્વારા પ્રથમ મોહની કર્મનો નાશ થાય પછી આ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે શક્તિ અપેક્ષાએ તો આપણામાં પણ પૂર્ણ જ્ઞાન પડેલું જ છે, પણ વ્યક્ત કરવું, વ્યક્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે. અને વ્યક્ત પુરુષાર્થ કરે તો થઈ શકે એમ છે કે અનંત અત્યાર સુધીમાં અનંત સિદ્ધો થઈ ગયા, એ બધાએ આ જ્ઞાન પ્રગટ કર્યું છે. અને દર છ મહિના અને આઠ સમય 606 જીવ સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. અત્યારે લાખો કેવડી બિરાજી રહ્યા છે મહાવિદિક ક્ષેત્રમાં. એટલે કે આ થઈ શકે એવી વાત છે, આ નહીં થઈ શકે એવી વાત નથી. ભલે અહીંયા આપણા પંચમ કાળ છે એટલે અહીંયા કેવળ જ્ઞાન નથી, પણ અહીંયા પણ એટલી તો આપણામાં શક્તિ છે કે એક અવતારી પણ આપણે જરૂર પ્રાપ્ત કરી શકીએ, એક અવતાર પછી આપણે પૂર્ણ થઈ શકીએ. એટલી અત્યારે પંચમ કાળમાં પણ થઈ શકે એમ છે. તો અહીંયા તો તેરમા ગુણસ્થાનની વાત કરી કે તેરમી ગુણસ્થાન કે ચાર ગણઘાતી કર્મનો અભાવ થાય છે. એટલે કે પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે, પૂર્ણ વીર્ય પ્રગટ થાય છે, પૂર્ણ દર્શન પ્રગટ થાય છે અને પૂર્ણ સુખ પ્રગટ થાય છે. કેમ કે મોહનો નાશ થવાથી પૂર્ણ સુખ પ્રગટ થાય છે અને આપણો સુખ ગુણ છે પણ પૂર્ણ રીતે ખીલી જાય છે. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત ચારિત્ર, અનંત સુખ અહીં પ્રાપ્ત થાય છે. અને હવે કહે છે આગળ કે વેદની આદિ ચાર કર્મો વર્તે જહા बड़ी सिंध रही वत आकृति मात्र जो ते देहायुष आधीन जेनी स्थिति छे आयु पूर्णे मटीय देहिक पात्र जो। हवे के छे के जार तेरमो गुणस्थान प्रगट थाय छे त्यारे चार घाती कर्म छे ए घाती कर्म ज खरेखर नाश करवाना छे। अघाती कर्म ने तो सिंधी बळेली सिंधरी वत छे एटले के ए तो कई बळेली सिंधरी के आपणे बांधे नहीं। बळेली सिंधरी देखाय पण बळेली सिंधरी आपणे पकड़ी अने क्यांक बांधवा जईए तो एवा चार अघाती कर्म बळेली सिंधरी जेवा रह्या छे। ए एनी स्थिति केटली छे आयु पूर्ण થશે એટલે આનો નાશ થઈ જશે એના માટે હવે બીજો કોઈ પુરુષાર્થ કરવાનો નથી। હવે તેરમે ગુણસ્થાન કે યોગ હોય છે યોગ બે મનના બે વચનના અને કાયના ચાર યોગ કાયના હોય છે તો એટલા યોગો તો અહીંયા યોગ છે। યોગ એટલે કે ખરેખર કોઈ મનની પ્રવૃત્તિ નથી। મનના યોગો કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં વર્ણન છે પણ મનની કોઈ પ્રવૃત્તિ નથી કેમ કે પૂર્ણ જ્ઞાન થઈ ગયું મનનો કોઈ અવલંબન કે નિમિત્ત લેવાની જરૂર નથી પણ મન છે દ્રવ્ય મન છે માટે મનોયોગ છે એમ કહેવામાં આવ્યું છે। સત્ય મનોયોગ છે તો અહીંયા યોગ છે। હવે જયારે આપણે બંધનું પ્રકરણ જોઈએ તો કે ભાઈ કર્મના બંધના કારણો શું તો કે મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કષાય અને યોગ તો બારમે ગુણસ્થાન કે કષાય સુધી બધા જતા રહ્યા હવે બાકી એક જ યોગ રહ્યો। હવે યોગ તેરમે ગુણસ્થાન કે છે એટલે શું થાય છે કે યોગથી આપણા આત્માના પ્રદેશોનું જરા કંપન થાય છે અને કંપનના નિમિત્તે અહીંયા ભગવાનને વચનનો અને શરીરનો ક્રિયા હોય છે તો એ વખતે એ ક્રિયાથી એમને એક સમયનો બંધ પડે અને બીજે સમયે એ બંધનો નાશ થાય એટલે એમની સ્થિતિ નથી પણ યોગ છે અને બંધ પડે છે એટલે કર્ણાનયોગની અપેક્ષાએ આ વાત કહેવી પડે છે કે ભાઈ એમને યોગ છે। યોગ કોઈ વસ્તુ લાંબી વાત છે નહી, મન વચન કાયાની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે। તો અહીંયા માત્ર કસાય રહિત પ્રવૃત્તિ છે, આ કસાય રહિત પ્રવૃત્તિ છે। મન વચન જે વચનની અને કાયાની પ્રવૃત્તિ છે ખરેખર મનની પ્રવૃત્તિ છે જ નહીં, એ કસાય રહિત પ્રવૃત્તિ છે એટલે એક જ સમયનો એમને બંધ પડે બીજા સમયે બંધ નિવૃત્તિ જાય। એટલે કે અહીંયા તેરમી ગુણસ્થાને કે યોગનો સદભાવ છે, એ યોગનો સદભાવ ચૌદમે ગુણસ્થાને કે એ યોગનો અભાવ થાય છે। ચૌદમે ગુણસ્થાને કે એટલે કે જયારે આયુષ્ય પૂર્ણ થાય એના અંતર્મુહૂર્ત પહેલા આ યોગનો અભાવ થાય છે। ચૌદમો ગુણસ્થાનનો કાળ કેટલો કે પાંચ હસ્વ અક્ષર બોલવામાં આવે એટલો કાળ ચૌદમા ગુણસ્થાનકનો છે, એને શૈલેષીકરણ ત્યાં થાય છે, યોગનું જાય છે અને સમગ્ર જે ચંચળતા હતી એનો નાશ થઈ જાય છે અને સ્થિરતા અપૂર્વ સ્થિરતાની ઉત્પત્તિ ચૌદમે ગુણસ્થાને કે થાય છે એ વાત હવે કહે છે। મન વચન કાયા અને કર્મની વર્ગણા છૂટે જ્યાં સકળ પુદગળ સંબંધ જો એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો। આ ચૌદમા ગુણસ્થાનકની વાત કરી છે કે જયારે આયુષ્ય પૂર્ણ થાય છે અને બાકીના ત્રણ કર્મોની સ્થિતિ પણ પૂર્ણ થાય છે ત્યારે ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે અને ત્યાં શૈલેષીકરણ થાય છે। આ થવાથી મન વચન અને કાયાના સમગ્ર પ્રવૃત્તિનો અભાવ થાય છે। મન વચન કાયા અને જે કર્મની વર્ગણા છે એનો સંબંધ ત્યાં છૂટી જાય છે એટલે કે દ્રવ્ય કર્મનો ત્યાં સર્વથા અભાવ થઈ જાય છે અને પૂર્ણ સ્થિર સ્વરૂપ ત્યાં પ્રગટ થાય છે અને તરત જ એમના દેહનો વિયોગ થઈ અને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે હવે જયારે સિદ્ધત્વની પ્રાપ્તિ થાય ત્યારે શું પ્રક્રિયા બને છે કે દેહ છૂટી જાય છે, એટલે દેહ જે એટલે આત્મા જે છે તે જે સ્થળે છે તે સ્થળેથી બરાબર સમશ્રેણીની અંદર ઉપર સિદ્ધશિલામાં જાય છે. એને અજ્ઞાની હોય એ આમ સમશ્રેણીએ ન જાય, વિષમશ્રેણીએ જાય. એટલે સમશ્રેણી જ્યાં ભગવાન સિદ્ધ થયા એની બરાબર ઉપર જ હોય. એટલા માટે આપણે યાત્રાઓ કરવા બધે જઈએ છીએ ત્યારે કે ભાઈ સમજશિખરમાં ગયા તો સમજશિખરમાં આપણા 22 તીર્થંકર અનંત બીજા કેવડીઓ તો ઘણા થયા, શું પણ 22 તીર્થંકરો સમશ્રણ એટલે કે વીસ તીર્થંકર તો એ વીસે વીસ ઉપર બરાબર હોય. એટલે આપણે જયારે જઈએ ત્યાં સમશિખર તો આપણે બરાબર આ સમશ્રેણી આપણી ઉપર છે સિદ્ધ. તો અહીંયા સિદ્ધ ક્યાં છે તો બરાબર અહીંયા જ આ જગાએ. તો આપણે બરાબર એનું જ્યાં સમણ થાય કે ભાઈ અહીંયા જે બેઠા છે આપણી ઉપર જ બેઠા છે એ સિદ્ધ ભગવંતો આપણી ઉપર જ બેઠા છે. એ પ્રમાણે જે સ્થળેથી સિદ્ધ એ સ્થળે કેમને એમને ભગવાન હતો ગિરનારથી સિદ્ધ થયા, ગિરનારથી સિદ્ધ થયા. ભગવાન મહાવીર હતા તો પાવાપુરથી સિદ્ધ થયા. તો એ સ્થળે બરાબર ઉપર સમશ્રેણીએ એ પોતે જાય. કેવી રીતે જાય છે તેની ચાર પ્રકાર બતાવ્યા છે કેવી રીતે. હવે એ વાત આવે છે કે હવે કેવી રીતે ઉપર જાય છે. એક પરમાણુ માત્ર ની નમણે સ્પષ્ટતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. આ ગાથાની અંદર ચાર કર્મ જતા શું શું પ્રક્રિયા બને છે એની વાત કરી છે, અને એના પછીની ગાથાની અંદર ઉપરમાં કેવી રીતે જાય છે એની વાત કરી છે. એટલે કે નામ કર્મ જાય એટલે શું થાય કે અવાબધ્યત્વ. નામ કર્મ જે છે નામ કર્મ અવગાહનત્વ, આયુષ્ય કર્મ છે એ જાય તો અવગાહનત્વ થાય, નામ કર્મ જાય એટલે સૂક્ષ્મત્વની પ્રાપ્તિ થાય, અને વેદનીય કર્મ જાય તો અવ્યાબાધ્યત્વની પ્રાપ્તિ થાય. એ પ્રમાણે ચારે ચાર કર્મ જયારે જાય અને ગોત્ર કર્મ જાય એટલે અગર લઘુત્વની પ્રાપ્તિ થાય. આ ચાર જાય એટલે આ ચાર વસ્તુની પ્રાપ્તિ થાય આનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એટલે કે સિદ્ધને 8 ગુણો હોય તો આ મેં આ ચાર કયા એ, અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. એ ઉપરાંત આજે મેં ચાર કયા તે અવાબાધ્યત્વ એટલે કે બાધ ના આવે એવું સુખ, પછી નામકરણના અભાવથી સૂક્ષ્મત્વની પ્રાપ્તિ થાય છે, આયુષ્યકરના અભાવથી અવગાહનત્વની પ્રાપ્તિ થાય છે, અને અવગાહન કેટલું રહે કે છેલ્લો આપણો દેહ હોય એ દેહથી થોડુંક ઓછું એવું અવગાહન, એટલે એવી જ અવગાહન ત્યાં હોય છે સિદ્ધ. જેટલો તરીકે ભગવાન ઋષભદેવ હતા તો એમને 500 ધનુષની કાયા હતી, તો એમનો સિદ્ધના સ્વરૂપમાં એમનું અવગાહન કેટલું કે 500 ધનુષથી થોડુંક નાનું. શા માટે નાનું કે આપણે આંખ કે નાક કે જે એના છિદ્રો છે એ છિદ્રો ત્યાં ન હોય એટલે પુરાઈ જાય એટલે એટલું નાનું થાય. ભગવાન મહાવીરનું 7 હાથનું હતું તો એ પ્રમાણે એટલું નાનું. તો એ અવગાહન, હવે આ છેલ્લું અવગાહન, હવે એમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. ઋષભદેવ ભગવાન જે સિદ્ધ થયા તેઓનું અવગાહન કેટલું તો કે 500 ધનુષમાં થોડું, અને ભગવાન મહાવીરનું 7 હાથથી થોડું નાનું. તો જે કાયા છેલ્લી જે કાયાથી પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય એનાથી થોડું નાનું એવું અવગાહન ત્યાં રહે છે. સૂક્ષ્મત્વ અવાબાધ્યત્વ અને અગુરુ લઘુત્વ. અગુરુ લઘુત્વ એ ગોત્ર કર્મ જાય એટલે ઊંચ નીચનો ત્યાં અભાવ થાય છે, એક જ રૂપ ત્યાં રહે છે. તો એ પ્રમાણે અહીંયા સિદ્ધના 4 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આગળ કહે છે, અને આ તો એક જ વાત કરી કે શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ થઈ જાય છે અને બધા કર્મ કલંકનો નાસ્તે જશે, કોઈ કર્મ સિદ્ધ અવસ્થામાં બાકી રહેતું નથી. ને હવે કે છે કે કેવી રીતે ઉપર જાય છે? અહીંયા દેહ પડી ગયો, આત્મા તો રહ્યો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો આત્મા પૂર્ણ રહ્યો, તો હવે એ સિદ્ધમાં સિદ્ધ શિલા ઉપર જાય છે. અહીંથી એ સિદ્ધ શિલા ઉપર જાય છે તો કેવી રીતે? એક પૂર્ણ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અને આ સિદ્ધો છે એ અનંત સુખની અંદર બિરાજી રહ્યા છે કે જે સુખનો કદી અભાવ થવાનો નથી. અનંત અનંત કાળ સુધી, સાદી અનંત કાળ સુધી હવે એ સ્થિતિમાં પોતે રહેશે અને કોઈ દિવસ ફરી જન્મ કે દેહની પ્રાપ્તિ થવાની નથી. એટલે કહ્યું કે સાદી અનંત અને પૂર્વ પ્રયોગના કારણથી ત્યાં એવી ચાર વાતો બતાવવામાં આવી છે કે ભાઈ ઉપર કેવી રીતે જાય છે. તો કે છે કે ભાઈ હવે કુંભારનો ચાક ફરતો હોય, પછી કુંભાર લાકડી ઉપરથી લઈ લે ફેરવાનો માટે, છતાં ચાક તો ફેર્યા જ કરે છે. એમ એક એ પછી તુંબડી હોય એની ઉપર ઘણા આઠ લેપ કર્યા હોય માટીના, એ જો પાણીમાં નાખી હોય તો ધીરે ધીરે એ લેપ ઓછા થતા 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 જતા રહીએ, એટલે જેમ તુંબડી ઉપર આવે છે સહજ, એ પ્રમાણે આ તો બધા દાખલા હોય પછી, એ પ્રમાણે ભગવાન જે કર્મનો ભાર હતો, કર્મથી આપણે નીચે આવીએ છીએ, એ કર્મનો ભાર જતો રહ્યો, કર્મનો ભાર જતો રહ્યો, એટલા માટે ભગવાનનું જે દ્રવ્ય છે, એટલે ભગવાનનો આત્માનું જે આત્મદ્રવ્ય છે, એ આત્મદ્રવ્ય અતિ હલકું થઈ ગયું. અને અતિ હલકું થવાથી એ સિદ્ધાલયમાં ગયો. એ સિદ્ધાલય ઉપર કેમ ને ગયું? કે ભાઈ એ લોકનું દ્રવ્ય છે એટલે લોકમાં જ રહે, અને બીજું ધર્માસ્તિકાય દ્રવ્ય છે એનો અભાવ છે. અલોકાકાશની અંદર ધર્માસ્તિકાય દ્રવ્ય નથી, એટલે ધર્માસ્તિકાયના દ્રવ્યનો નિમિત્ત પણ ત્યાં નથી. એટલે સિદ્ધ શિલા સુધી જ ભગવાનનું દ્રવ્ય જાય છે સિદ્ધનું, એથી આગળ અલોકાકાશમાં જતું નથી. કારણ કે ત્યાં નિમિત્તરૂપ ધર્માસ્તિકાયનો અભાવ છે. નિમિત્તની અપેક્ષાએ વાત કરીએ ત્યારે, અને ઉપાદાનની અપેક્ષાએ વાત કરીએ ત્યારે, કોઈ એની યોગ્યતા જ લોકનું દ્રવ્ય છે, લોકમાં જ રહેવાની એની યોગ્યતા છે, માટે એ સિદ્ધ છે, એ લોકના અગ્રભાગે સિદ્ધ શિલા ઉપર જ હંમેશા રહે છે. તો આ પ્રમાણે બધા ચૌદે ચૌદ ગુણસ્થાનનું અને સિદ્ધ દશાનું વર્ણન પૂરું કર્યું. અને હવે બે ગાથાની અંદર કૃપાળુદેવ વાત કરે છે કે ભાઈ આ બધી અમે વાતો શબ્દમાં કહી છે, પણ આ કોઈ શબ્દથી કઈ કહી શકાય છે નહીં, આ તો માત્ર અનુભવનો વિષય છે. ભગવાન પણ જે શબ્દ દ્વારા કહી શકાય નહીં, તો અમે તો હું તો શું કહી શકું. તો એ વાત કહે છે કે જે પદથી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ જ્ઞાન તો મત ભાઈ અનુભવનો વિષય છે, પણ આ તો શબ્દમાં બહેનો એટલો કહ્યો છે. આ અનુભવનો તો ભગવાન તીર્થંકર દેવાધિદેવ, પણ આનું વર્ણન કરવા સમર્થ નથી, તો હું તો ક્યાંથી વર્ણન કરું. પણ આ જે કંઈ થોડું બની શકું એટલું વર્ણન માત્ર સંક્ષેપમાં કરવામાં આવ્યું છે. આ તો બધા સંકેતિક વર્ણનો છે, મુખ્ય તો વસ્તુ અનુભવનો જ આ વિષય છે. અનુભવ ગોચર રહ્યું માત્ર જ્ઞાન છે, માટે દરેક જીવ આ અનુભવ કરી શકે છે. તો જો ભગવાન આ પ્રમાણે સિદ્ધ થયા, તો દરેકે દરેક જીવ સિદ્ધ થઈ શકે છે, કેમ કે દરેકે દરેક જીવની અંદર સિદ્ધ થવાની તાકાત છે. માટે એનું વિશેષ તો કેટલું વર્ણન કરીએ. અને હવે પોતે છેલ્લે છેલ્લે કહી દે છે કે અત્યારે અમે આ વાત તો કરી છે, પણ આ તો પંચમ કાળ છે, અમને ખબર છે કે આ પંચમ કાળની અંદર અમે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી શકીશું એવું અમને દેખાતું નથી. એટલે છેલ્લી ગાથામાં કહે છે, એ પરમ પ્રાપ્તિનું કર્યું મેં ધ્યાન જો, ગજા વગર ને હાર મનોરથ રૂપ જો, પણ નિશ્ચય રાજચંદ્ર મન ને રહ્યો, પ્રભુ આજ્ઞાય થાસુ તેજ સ્વરૂપ જો. એટલે અમારા અંતરની અંદર નિર્ણય થઈ ગયો છે કે અમે તો સિદ્ધત્વની દશાને પ્રાપ્ત કરવાના જ છીએ. આ તો જ્ઞાનીના અંતરના ભણકાર છે. જ્ઞાનીને કોઈને પૂછવા નહીં જવું પડે જ્ઞાનીને કે હવે મારું શું થશે, હું સિદ્ધ થઈશ કે નહીં થવું, કે મારે પૂર્ણ થવું પડશે કે નહીં થવું, કે મને સમ્યક દર્શન થયું કે ન થયું, એ કોઈને પૂછવાનું જો પોતાની દશા ઉપરથી ખબર પડે. અને એ તો પોતે કહે છે તેજી દેહ જ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ જે અમે તો હવે એક જ દેહ ધારણ કરવાના છીએ અને અમે અમારા સ્વરૂપ સ્વદેશમાં એટલે કે અમારે અમે સિદ્ધત્વની પ્રાપ્તિ કરીશું. તો જ્ઞાનીના અંતરના ભણકાર જ્ઞાની જાણે છે, બીજાને તાકાત નથી કે આ વાતો કરી શકે. એટલે પોતે કાવ્યમાં કહે છે કે એક દેહ ધારીને અમે જઈશું. આ કોણ કહે છે, કેવી વાત છે? જ્ઞાની નિર્ણય થઈ જાય છે કે અમારા દેહો કેટલા આવી રહ્યા છે, કેટલા અમારા ભાવ બાકી રહ્યા છે, એનો પણ ખ્યાલ જ્ઞાનીને સમત જ્ઞાનીઓને આવી જાય છે. એ કોઈને પૂછવા જેવું ન પડે ભગવાનને કે અમારે કેટલા રહ્યા છે. અંતરની આપણી જેમ શુદ્ધિ થાય છે તેમ તેમ આ બધી વાતોનો આપણને પણ ખ્યાલ આવે, પણ જ્યાં સુધી અંતરની શુદ્ધિ ન થાય, ચતુર્થ ગુણસ્થાન નથી, પછી આ બધી વાતોનો આપણને ખ્યાલ આવતો જાય. ચતુર્થ ગુણસ્થાન થયું કે મને સમ્યક દર્શન થયું કે ન થયું એ કોઈને પૂછવા જેવું ન પડે. પોતાની દશા ઉપરથી, પોતાના અંદરના આનંદ ઉપરથી, આદી બધી વાતથી પોતાને ખબર પડે. એટલે કે જૈન દર્શન જે આખું છે એ કોઈ શબ્દનો વિષય નથી, માત્ર અનુભવનો જ વિષય છે. એ અનુભવ કરવાની વાત જૈન દર્શન કહી છે, બીજી કોઈ વાત કરવાની કહી નથી. પોતાના આત્માનો અનુભવ કરી અને અનુભવને પૂર્ણતા પહોંચવું એનું નામ જૈન દર્શન છે, બીજું કોઈ જૈન દર્શન છે નહીં. અભાદ સ્પષ્ટ અને નિયત દેખી આત્માને વિશેષણ સંયુક્ત તેને શુદ્ધ નહીં તેવું જાણજો. એ જ પ્રમાણે પંદરમી આ ચૌદમી ગાથા પંદરમી ગાથામાં કહું છું, અભાદ સ્પષ્ટ અને નિયત દેખી આત્માને, તે જૈન દ્રવ્ય તેમજ ભાવથી સકળ જૈન શાસને દેખે છે. જે જીવ પોતાના સ્વરૂપને પૂર્ણ અબંધાયેલું એવું પૂર્ણ પવિત્ર એવું સ્વરૂપ જે અનુભવે છે, જે અનુભવે છે એ સકળ જૈન શાસ્ત્રને પ્રાપ્ત થયો છે. જૈન શાસ્ત્રનો ઉદ્દેશ ફક્ત એક જ છે કે પોતાનું પૂર્ણ સ્વરૂપની પોતે પૂર્ણ છે શક્તિ રૂપે, અને એ શક્તિ રૂપે જે સ્વરૂપ છે એનો આવિર્ભાવ પર્યાયમાં કરીને, અવસ્થામાં એનો આવિર્ભાવ કરીને પ્રગટીકરણ કરી પૂર્ણ પરમેશ્વર પોતે સિદ્ધ થઈ શકે છે. એ સિદ્ધત્વની પ્રાપ્તિ છે, એ જૈન દર્શન અનુભવ છે, એ જૈન દર્શનનો સાર છે. કોઈ શાસ્ત્રનું ભણતર આદિ કે વાતો કરવી આદિ કઈ જૈન દર્શનનો સાર નથી. જૈન દર્શન તો એક જ કહે છે કે તમે પૂર્ણ પરમેશ્વર છો, અને તમે પણ અમે જે પ્રયોગ કરો એ પ્રયોગ દ્વારા તમે પૂર્ણતાને પ્રાપ્ત કરી શકો એમ છો. એમ ભગવાન જૈનેશ્વર દેવે એના શાસનની અંદર આ એક જ વાત કરી. જૈન શાસન એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એ જૈન શાસન છે. જૈન શાસન કોઈ વાળો નથી, કોઈ સંપ્રદાય નથી કે કા સ્થાનક વાસી આ તેરા પંથ ને આ દિગંબન એવું કઈ જૈનમાં છે. જૈન એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ તે જૈન છે. જીન સોહી આત્મા, જીન જે છે ઘટઘટ અંતર જીન વસે, ઘટઘટ અંતર જૈન. આપણા બધા આ બનાસદાસે સમયસર નાટકની અંદર શ્લોક કયો છે, કવિત કહ્યું છે કે ઘટ ઘટ અંતર જીન વસે, દરેકના ઘટની અંદર શક્તિ રૂપે જીન પરમાત્મા બિરાજી રહ્યા છે, અને ઘટ ઘટ અંતર જૈન. જો આને પ્રગટ કરે તો એના ઘટની અંદર જૈનત્વ પ્રાપ્ત થાય. જૈનત્વ એટલે રાગ દ્વેષનો અભાવ કરે અને રાગ દ્વેષને જીતી લે એનું નામ જૈન છે. તો જૈન દર્શન ને જે કઈ કહેવાનું છે એટલું જ કહેવાનું છે કે તમે પરમેશ્વર સ્વરૂપ છો, અને તમે પરમેશ્વર સ્વરૂપની પૂર્ણતાથી પ્રાપ્તિ કરો અને આવિર્ભાવ કરો. એટલે જૈન દર્શન આખો અનુભવનો વિષય છે, પોતાના સ્વરૂપનો અનુભવનો વિષય એ છે. કોઈ બીજી કોઈ મન વચન કાયાની કોઈ ક્રિયાની અંદર જૈન દર્શન સમાતું નથી. જૈન દર્શન એટલે આત્મ અનુભવ, અને આત્મ અનુભવની પૂર્ણતા આપણે પ્રગટ કરીએ એ જૈન દર્શન કહેવાનું છે. અને આ ચૌદ ગુણસ્થાનકનું જે વર્ણન કરવામાં આવ્યું એની અંદર આપણે આત્માની શુદ્ધિ કેમ થાય છે એનું વર્ણન કર્યું, અને પ્રેરણા કરી કે તમે પણ આ પૂર્ણ પોતાનું જે સ્વરૂપ છે એની તમે પ્રાપ્તિ કરો.